એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે હું કહું ને વાંચીને મને ખરેખર થયું કે આ તો દરેક માતા પિતા, દરેક શિક્ષક અરે કદાચ દરેકે જાણવું જ જોઈએ.
કયું પુસ્તક છે?
ડૉક્ટર માર્ટિન સેલિગમેનનું પુસ્તક છે ધી ઓપ્ટિમિસ્ટિક ચાઇલ્ડ, ગુજરાતીમાં કહીએ તો આશાવાદી બાળક.
અચ્છા, હા, બહુ જાણીતું નામ છે અને વિષય પણ એટલો જ મહત્વનો. આજકાલ આપણે જોઈએ છે ને બાળકોમાં કેટલો સ્ટ્રેસ છે, ટીનેજર્સમાં ઉદાસી, નિરાશા.
હા, જાણે વાત વાતમાં સાંભળવા મળે, જાણે નોર્મલ થઈ ગયું હોય એવું લાગે.
બરાબર. અને આવા સમયે આ પુસ્તક છે ને એકદમ અલગ જ દિશામાં લઈ જાય છે. એ પૂછે છે કે ભાઈ, આ આશાવાદ શું જન્મથી જ આવે કે પછી એને શીખી શકાય?
અને જવાબ શું આપે છે?
જોરદાર પુરાવા સાથે કહે છે, હા, આશાવાદ શીખી શકાય છે, એક કૌશલ્ય છે.
અને મને એ ગમ્યું કે આ કોઈ હવામાં ગોળીબાર નથી, ખબર છે? ખાલી પોઝિટિવ વિચારો, પોઝિટિવ વિચારો એવું નથી.
ના ના, બિલકુલ નહીં. આ તો દાયકાઓના નક્કર મનોવૈજ્ઞાનિક સંશોધન પર આધારિત પદ્ધતિઓ છે.
તો ચાલો ત્યારે આજે આ પુસ્તકમાં ઊંડા ઉતરીએ, સમજીએ કે આશાવાદનું વિજ્ઞાન છે શું અને આપણા બાળકોના જીવનમાં અને આપણા પોતાના જીવનમાં પણ કઈ રીતે ઉતારી શકીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખકથી. ડૉક્ટર માર્ટિન સેલિગમેન, મનોવિજ્ઞાનની દુનિયામાં એમનું નામ બહુ મોટું છે.
હા, એમને પોઝિટિવ સાયકોલોજીના પિતા કહેવાય છે ને?
બરાબર, સકારાત્મક મનોવિજ્ઞાન. એમણે આખી દિશા બદલી નાખી. પહેલા મનોવિજ્ઞાન મોટે ભાગે શું કરતું તો કે માનસિક બીમારીઓ, તકલીફો પર ધ્યાન આપતું. પણ સેલિગમેને ફોકસ ફેરવ્યું સુખ, સંતોષ, શક્તિ, જીવનના સારા પાસાઓ પર. આ બહુ મોટો ફેરફાર હતો.
અને એમની વાતમાં વજન એટલા માટે પણ છે કારણ કે એમની શરૂઆત ક્યાંથી થઈ હતી? પેલી લર્ન્ડ હેલ્પલેસનેસથી.
હા, શીખેલી લાચારી.
કોઈ કંટ્રોલ જ નથી પરિસ્થિતિ પર. તો માણસો કે પ્રાણીઓ પ્રયત્ન કરવાનું છોડી દે, ભલે પછી સંજોગો બદલાય તો પણ.
બાપરે,
બરાબર. અને આ જ સંશોધન કરતા કરતા એમના મનમાં ઝબકારો થયો કે જો લાચારી શીખી શકાતી હોય
તો એનું ઉલટું, આશાવાદ.
હા, તો શું આશાવાદ અને મુશ્કેલીમાં ટકી રહેવાની ક્ષમતા એ પણ શીખી ન શકાય? આ જ વિચાર ક્રાંતિકારી હતો.
એટલે એ સમસ્યામાંથી સમાધાન તરફ વળ્યા.
બરાબર, સમસ્યાના અભ્યાસમાંથી ઉકેલના વિજ્ઞાન તરફ. આ પુસ્તક એમની આખી રિસર્ચ જર્નીનો નિચોડ છે, એટલે આમાં ઊંડાણ છે, ભરોસો છે.
તો પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે, એકદમ ટૂંકમાં કેવું હોય તો?
ટૂંકમાં એમ કહી શકાય કે બાળકોમાં જે નિરાશા અને હતાશા જોવા મળે છે ને, એની સામે લડવાનો સૌથી સારો રસ્તો કયો તો કે એમને આશાવાદી રીતે વિચારતા શીખવવો. આ એક સ્કિલ છે.
અને આ સ્કિલ શીખવી શકાય છે?
હા, અને આ પુસ્તક એ કેવી રીતે શીખવવું એની જાણે ચાવી આપે છે. એટલે લેખકનું કહેવું એમ છે કે બાળકોને ફ્યુચર માટે તૈયાર કરવા હોય તો ખાલી એમને પ્રોટેક્ટ કરવાથી નહીં ચાલે,
ના,
પણ એમને માનસિક રીતે એટલા મજબૂત બનાવવા પડે કે એ જાતે મુશ્કેલીઓનો સામનો કરી શકે. અને આ આશાવાદ શીખવવો એ જાતનું શું કહેવાય, માનસિક રસીકરણ.
બિલકુલ, આ શબ્દ જ કેટલો પરફેક્ટ છે, માનસિક રસીકરણ. સેલિગમેનને ચિંતા એ જ હતી કે સમાજમાં, ખાસ કરીને પશ્ચિમમાં, યુવાનોમાં ડિપ્રેશનના આંકડા બહુ વધી રહ્યા હતા. એટલે આપણે કહ્યું કે આનો ઉપાય ખાલી ટ્રીટમેન્ટ નથી, પ્રિવેન્શન છે. એટલે કે હતાશા આવે એ પહેલાં જ બાળકોને એની સામે લડવાના હથિયાર આપી દો.
અને આ હથિયાર એટલે શું, કયો એવો સેન્ટ્રલ આઈડિયા છે જેના પર આખું પુસ્તક ઊભું છે?
એ છે બાળકની એક્સપ્લેનેટરી સ્ટાઇલ, ગુજરાતીમાં કહીએ તો સમજૂતી શૈલી.
સમજૂતી શૈલી એટલે?
એટલે કે જ્યારે કંઈક ખરાબ બને, માનો કે પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા, દોસ્તાર સાથે ઝઘડો થયો, રમતમાં હારી ગયા,
હા,
ત્યારે બાળક એ ઘટના બની એનું કારણ પોતાની જાતને કઈ રીતે સમજાવે છે, આ જે સમજાવવાની રીત છે ને એ એની લાગણીઓ અને ભવિષ્યના વર્તન માટે બહુ જ મહત્વની છે.
ઓ, એટલે ઘટના પોતે એટલી મહત્વની નથી
જેટલું એનું અર્થઘટન.
હા,
આ બહુ જ મોટી વાત છે
ખરેખર.
હા, અને સેલિગમેન આ સમજૂતી શૈલીના બે મુખ્ય પ્રકાર પાડે છે, નિરાશાવાદી અને આશાવાદી. નિરાશાવાદી બાળક શું વિચારે, એ ખરાબ ઘટનાઓને પેલા કુખ્યાત થ્રી પીસથી જોવે છે.
થ્રી પીસ કયા કયા?
પહેલું પરમેનન્ટ, કાયમી. આવું તો મારી સાથે હંમેશા થાય જ છે, હું ક્યારેય નહીં સુધરું, બધું લાંબુ ચાલશે એવું માને.
ઓકે.
બીજું પરવેસિવ, સર્વવ્યાપી. આ એક વાતને લીધે મારું બધું બગડી ગયું, મારી આખી લાઈફ જ ખરાબ છે, એક નાની વાતની અસર બધે ફેલાવી દે. અને ત્રીજું પર્સનલ, વ્યક્તિગત. આ મારો જ વાંક છે, હું જ આવો છું, બધો દોષ પોતાના પર લઈ લે.
ઓ, આ તો બહુ નેગેટિવ રીત થઈ વિચારવાની.
બરાબર. જ્યારે આશાવાદી બાળક આનાથી એકદમ ઉલટું વિચારે, એક ખરાબ ઘટનાઓને કેવી રીતે જુએ, તો કે અસ્થાયી, ટેમ્પરરી, આ વખતે આમ થયું, ચોક્કસ, સ્પેસિફિક, ખાલી આ બાબતમાં જ આમ થયું, અને બાહ્ય, એક્સટર્નલ સંજોગો એવા હતા, અથવા તો બદલી શકાય તેવા કારણો, ચેન્જેબલ, હું મહેનત કરીશ તો સુધારી શકીશ, ને લીધે થયેલી ગણે.
સમજાયું. એટલે આ વખતે મહેનત ઓછી પડી એવું વિચારે હું નકામો છું એવું નહીં?
એકદમ બરાબર. પુસ્તક આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે. પહેલા પ્રોબ્લેમની ગંભીરતા બતાવે, પછી આ થિયરી સમજાવે, અને છેલ્લે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ આશાવાદ શીખવાની પ્રેક્ટિકલ મેથડ આપે છે, ABCDE મોડલ.
અને હા, પેલી ફીલ ગુડ સેલ્ફ એસ્ટીમ વાળી વાતની પણ ટીકા કરે છે, ખરું ને?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. લેખક કહે છે કે ખાલી અમસ્તું સારું ફીલ કરાવે રાખવાથી કંઈ ન વળે, એના કરતાં પડકારોનો સામનો કરીને, મહેનત કરીને જે આત્મવિશ્વાસ આવે ને, એને એ કમાયેલું સ્વસન્માન કહે છે, અર્ન સેલ્ફ એસ્ટીમ. એ જ સાચો અને ટકે.
વાત તો સાચી છે. ચાલો હવે પુસ્તકના જે જુદા જુદા ભાગ છે એમાં થોડું વધારે અંદર જઈએ. પાંચ ભાગ છે ને?
હા, પાંચ ભાગ છે.
પહેલો ભાગ છે ધ ક્રાઇસિસ, એટલે કે કટોકટી. આમાં લેખક આંકડા આપે છે કે કેવી રીતે બાળકો અને ટીનેજર્સમાં ડિપ્રેશન વધી રહ્યું છે. થોડું ચિંતાજનક છે.
હા, અને સ્પષ્ટ કરે છે કે પેલું જે ચલણ છે ને, કે બધા બાળકો સ્પેશિયલ છે અને વગર મહેનતે બસ વખાણા જ કર્યા કરવાના,
હા હા,
એ ખરેખર તો નુકસાન કરે છે. બાળકો જરા પણ નિષ્ફળતા સહન નથી કરી શકતા, નાજુક બની જાય છે. સાચું સેલ્ફ એસ્ટીમ તો ત્યારે જ આવે જ્યારે તમે કોઈ મુશ્કેલી પાર કરો, કંઈક મેળવો.
આ વાત કદાચ અમુક લોકોને ન ગમે, પણ વિચારવા જેવી તો છે જ.
ચોક્કસ. બીજો ભાગ છે નિરાશાવાદી બાળકનું વિશ્વ. અહીં પેલા શીખેલી લાચારીવાળા પ્રયોગો અને થ્રી પીઝવાળી સમજૂતી શૈલીને ઉદાહરણો સાથે ડિટેલમાં સમજાવે છે.
આ વાંચીને ખ્યાલ આવે કે નિરાશાવાદી બાળક દુનિયાને કઈ રીતે જુએ છે.
ને આમાં પેરેન્ટ્સ માટે અમુક ટૂલ્સ પણ આપ્યા છે, જેમ કે સવાલ જવાબની યાદી, જેનાથી બાળકની વિચારવાની સ્ટાઇલ ખબર પડે, અથવા તો બાળક કેવી ભાષા વાપરે છે એના પર ધ્યાન આપવાનું.
જેમ કે
હંમેશા, ક્યારેય નહીં, બધું જ, મારો જ વાક, આવા શબ્દો જો બાળક વારંવાર વાપરતું હોય તો સમજવું કે કંઈક ગડબડ છે.
બરાબર. હવે આવે છે પુસ્તકનો સૌથી મહત્વનો ભાગ, ત્રીજો, આશાવાદના કૌશલ્યો. અહીં ABC મોડલની વાત છે, આ સમજવું બહુ જરૂરી છે.
હા, એ એટલે એડવર્સિટી, કોઈ મુશ્કેલી, પ્રતિકૂળ ઘટના. બી એટલે બિલીફ્સ, એ ઘટના વિશે આપણી માન્યતાઓ, આપણા વિચારો. અને સી એટલે કોન્સિક્વન્સીસ, એના પરિણામે આપણને જે લાગણી થાય અને જે વર્તન કરીએ.
ABC.
મોટાભાગના લોકો શું માને કે એ થયું એટલે સીધું સી થયું, ઘટના બની એટલે હું દુઃખી થયો.
હા, એવું જ લાગે ને?
પણ સેલિગમેન કહે છે ના, એ અને સીની વચ્ચે બી છે, આપણી માન્યતાઓ. ઘટના એ પોતે નહીં, પણ એ ઘટના વિશે આપણે જે માનીએ છીએ બી, એ આપણી લાગણી સી નક્કી કરે છે.
ઓહો, આ તો ગેમ ચેન્જર કહેવાય.
બિલકુલ. કારણ કે આ સમજાઈ જાય તો ખબર પડે કે કંટ્રોલ આપણા હાથમાં છે, જો આપણે આપણી માન્યતાઓ બી બદલી શકીએ
તો આપણી લાગણીઓ અને વર્તન સી પણ બદલી શકીએ. વાહ,
એકદમ. અને આ કરવાનું કેવી રીતે? એના માટે આવે છે ABCDE મોડલ. ડી અને ઈ ઉમેરાય છે.
ડી અને ઈ. ડી એટલે
ડિસ્પ્યુટેશન. ગુજરાતીમાં કહીએ તો ખંડન કરવું, વિવાદ કરવો, દલીલ કરવી.
કોની સાથે? આહા,
આપણી પોતાની નકારાત્મક, નિરાશાવાદી માન્યતાઓ બી સાથે, એને પડકારવાની. આ સૌથી મુખ્ય કળા છે.
પોતાની જાત સાથે જ દલીલ કરવાની. કેવી રીતે?
હા, એના માટે ચાર રસ્તા બતાવે છે. એક, પુરાવા, એવિડન્સ. વિચારો કે આ જે નેગેટિવ વાત હું માની રહ્યો છું એના માટે ખરેખર પુરાવા કેટલા છે અને એની વિરુદ્ધમાં કેટલા છે. બે, વિકલ્પો, ઓલ્ટરનેટિવ્સ. શું આ ઘટના બનવાનું બીજું કોઈ કારણ હોઈ શકે, કોઈ ઓછું નેગેટિવ કારણ. ત્રણ, અસરો, ઇમ્પ્લિકેશન્સ, ડી કેટેસ્ટ્રોફિંગ. ચલો માની લીધું કે મારી નેગેટિવ માન્યતા સાચી છે, તો પણ ખરાબમાં ખરાબ શું થશે? શું એ ખરેખર એટલું ભયાનક છે જેટલું મને લાગે છે? ઘણીવાર આપણે વાતનું વતેસર કરી દેતા હોઈએ છીએ. ચાર, ઉપયોગિતા, યુઝફુલનેસ. અત્યારે આ નેગેટિવ વિચારને પકડી રાખવાથી મને કોઈ ફાયદો થવાનો છે કે પછી નુકસાન?
અરે વાહ, આ તો બહુ જ પ્રેક્ટિકલ રીત છે, પોતાના મન સાથે જ વાતચીત કરવાની. અને ઈ શું છે?
ઈ એટલે એનર્જાઇઝેશન, ઉર્જા સંચાર. જ્યારે તમે સફળતાપૂર્વક તમારી નેગેટિવ માન્યતાનું ખંડન ડી કરો છો ને, ત્યારે તમને જે સારું લાગે છે, જે શક્તિનો અનુભવ થાય છે, જે ગર્વ થાય છે કે હા, મેં મારા ખોટા વિચારને હરાવ્યો, એ છે ઈ. આનાથી આત્મવિશ્વાસ વધે છે.
સમજાયું. એ, બી, સી, ડી, પછી ચોથા ભાગમાં શું છે?
ચોથા ભાગમાં કૌશલ્યોનો અમલ, એટલે કે આ બધી થિયરીને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવવી, પેરેન્ટ્સ બાળકો સાથે કેવી રીતે વાત કરે, કેવા ઉદાહરણો વાપરે, રોલ પ્લેઇંગ કેવી રીતે કરી શકાય, એવી બધી પ્રેક્ટિકલ ટિપ્સ છે. અને તેઓ એ પણ કહે છે કે આશાવાદી વિચારસરણી હોય ને તો પ્રોબ્લેમ સોલ્વિંગ અને સોશિયલ સ્કિલ્સ પણ સુધરે છે. કારણ કે જે બાળક માને છે કે હું રસ્તો કાઢી શકીશ, એ પ્રયત્ન પણ વધારે કરે છે.
સાચી વાત છે. અને છેલ્લો પાંચમો ભાગ.
પાંચમો ભાગ, આશાવાદ માટેનો સમાજ. અહીં લેખક કહે છે કે આ કૌશલ્યો સ્કૂલમાં શીખવવા જોઈએ. પેલું માનસિક રસીકરણ અહીં આવે છે.
હા,
એમણે પોતે પેઇન પ્રિવેન્શન પ્રોગ્રામ ચલાવ્યો હતો, જેના બહુ સારા પરિણામો મળ્યા હતા. જે બાળકોને આ ટ્રેનિંગ મળી, એમનામાં ડિપ્રેશનના કેસ ઓછા જોવા મળ્યા.
આ તો બહુ આશાસ્પદ વાત કહેવાય.
હા, એટલે આ ભાગ એક વિઝન આપે છે કે જો આપણે સમાજ તરીકે આને અપનાવીએ તો આવનારી પેઢીને માનસિક રીતે વધુ મજબૂત બનાવી શકીએ.
સરસ. તો આટલી બધી ચર્ચા પછી જો મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો કયા કહી શકાય? મને પહેલો અને સૌથી મહત્વનો એ લાગ્યો કે ભાઈ, આશાવાદ શીખી શકાય છે, એ કોઈ ફિક્સ વસ્તુ નથી. આ જાણીને જ અડધી ચિંતા ઓછી થઈ જાય.
બિલકુલ. બીજો મુખ્ય મુદ્દો જે વારંવાર આવ્યો, સમજૂતી શૈલીનું મહત્વ. જીવનમાં સારું નરસું તો ચાલ્યા કરવાનું, પણ આપણે એને જોઈએ છીએ કઈ રીતે, એનું કારણ શું માનીએ છીએ, પેલા થ્રી પીઝ, એ બધું નક્કી કરે છે. મતલબ કે અર્થઘટન એ ઘટના કરતાં વધુ પાવરફુલ છે.
ત્રીજું, નિવારણ પર ભાર, પ્રિવેન્શન. માનસિક સ્વાસ્થ્ય માટે પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર વાળો નિયમ લાગુ પડે છે. સમસ્યા આવે એ પહેલાં જ એનો સામનો કરવાની તાકાત કેળવવી. આપણા સમાજમાં જ્યાં મેન્ટલ હેલ્થની વાત ઓછી થાય છે, ત્યાં આ વિચાર બહુ જરૂરી છે.
ચોક્કસ. ચોથો મુદ્દો, પેલો કમાયેલો સ્વસન્માન. ખાલી વખાણ કરવાથી નહીં, પણ પ્રયત્ન કરવાથી, સંઘર્ષ કરવાથી અને એમાંથી સફળતા મેળવવાથી જ સાચો આત્મવિશ્વાસ આવે. બાળકોને ચેલેન્જ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નિષ્ફળતાને ભૂલ તરીકે નહીં, પણ શીખવાની તક તરીકે જોતા શીખવવું જોઈએ.
હા, આપણે ત્યાં ઘણીવાર રિઝલ્ટ પર જ બધો ભાર હોય છે, પ્રોસેસ પર નહીં.
બરાબર. અને પાંચમો મુદ્દો, એબીસીડી મોડલ. આ ખાલી થિયરી નથી, પણ એક પ્રેક્ટિકલ ટૂલકીટ છે, રોજેરોજના નેગેટિવ વિચારોને ઓળખવા અને એમને બદલવા માટેનું એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. અને આ ખાલી બાળકો માટે નહીં, આપણા બધા માટે કામનું છે.
સાચી વાત છે.
પુસ્તકમાં ઘણા વાક્યો એવા છે જે સીધા યાદ રહી જાય. અમુક એવા મુખ્ય વિચારો જોઈએ જે પુસ્તકનો નિચોડ કહે છે.
હા, ચોક્કસ. મને પહેલો આ બહુ ગમ્યો. નિરાશાવાદીઓ માને છે કે ખરાબ ઘટનાઓ લાંબી ચાલશે, બધું બગાડશે, અને તે તેમનો જ વાક છે. આશાવાદીઓ તેને અસ્થાયી, મર્યાદિત અને બાહ્ય માને છે. એકદમ ક્લિયર કટ તફાવત.
બીજો મહત્વનો વિચાર, બાળકોને નિપુણતા પ્રાપ્ત કર્યા વિના સારું અનુભવવાનું શીખવવું એ પોખળ અને જોખમી છે. સાચું સ્વસન્માન સંઘર્ષ અને સફળતામાંથી જન્મે છે. આજકાલ જે બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, એના માટે આ બહુ અગત્યની વાત છે.
મહેનત કરવી પડે.
અને ચોથો, જે બહુ જ હોપ આપે છે, આપણે બાળકોને આશાવાદના કૌશલ્યો શીખવીને જીવનભર માટે હતાશા સામે રક્ષણ આપી શકીએ છીએ. પેલું માનસિક રસીકરણવાળું આઈડિયા.
અને પાંચમો, જે ફરીથી પેલી અર્થઘટનની શક્તિ પર ભાર મૂકે છે, તમારા બાળકની સમજૂતી શૈલી તે નિષ્ફળતાઓને કેવી રીતે સમજાવે છે તે તેની સાથે શું થાય છે તેના કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આપણે સંજોગો કદાચ ન બદલી શકીએ, પણ આપણો રિસ્પોન્સ જરૂર બદલી શકીએ.
અને આ બધી વાતો ખાલી થિયરીમાં સારી લાગે એવું નથી, રોજે રોજ કામ લાગે એવી છે.
કેવી રીતે? થોડા ઉદાહરણો આપો ને.
માનો તે બાળક સ્કૂલમાંથી ઓછા માર્ક્સ લાવ્યું, એનો પહેલો વિચાર શું આવે? હું ઠોઠ છું, મને કંઈ આવડશે જ નહીં. પરમનન્ટ પર્સનલ. આપણે એને મદદ કરી શકીએ અલગ રીતે વિચારવામાં.
જેમ કે?
જેમ કે, ઓકે, આ વખતે આ ચેપ્ટરમાં થોડી ઓછી મહેનત થઈ લાગે છે, ટેમ્પરરી, સ્પેસિફિક. અથવા ચલો આપણે જોઈએ કે ક્યાં ભૂલ થઈ એને સુધારી લઈશું, ચેન્જેબલ. આ થયું ABCDનો ઉપયોગ.
હા, બરાબર. અથવા કોઈ મિત્ર એને રમાડવાનો લઈ ગયો, બાળક ઉદાસ થઈને વિચારે, મને કોઈ બોલાવતું જ નથી. પરવેસિવ, પર્સનલ.
એને બધવે એને શીખવી શકીએ, કદાચ એ આજે બીજે ક્યાંક જવાનો હશે, ઓલ્ટરનેટિવ. અથવા ચલ આપણે બીજા મિત્રોને પૂછીએ, એવિડન્સ.
સાચી વાત છે. રમતમાં હાર્યા હોય કે કોઈ કોમ્પિટિશનમાં પાછળ રહ્યા હોય, હું હંમેશા હારી જ જાઉં છું, એના કરતાં મારે આ સ્કિલ પર થોડી વધુ પ્રેક્ટિસ કરવી પડશે, એ વિચાર કેટલો પોઝિટિવ છે.
અને પેરેન્ટ્સ તરીકે આપણે પોતે કેવી ભાષા વાપરીએ છીએ એ પણ બહુ મહત્વનું છે. આપણે આપણી નાની મોટી નિષ્ફળતા ઉપર કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એ બાળકો જોતા હોય છે.
અને પેલી કમાયેલા સ્વસન્માનવાળી વાત, બાળક કંઈક નવું ટ્રાય કરે, મહેનત કરે, ભલે પૂરેપૂરો સફળ ન થાય, પણ એના પ્રયત્નની કદર કરવી, તે હાર ન માનીને, એ બહુ ગમ્યું. અથવા તે આટલી મહેનત કરી એ જ મોટી વાત છે.
હા હા, પરિણામ કરતાં પ્રયત્નને વધુ મહત્વ આપવું. તો આખરે આ પુસ્તકમાંથી શું શીખ્યા? મારા માટે તો સૌથી મોટો ટેકઅવે એ છે કે સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ એ કોઈ નસીબની વાત નથી, એ એક સ્કિલ છે જે શીખી શકાય છે અને એનું મૂળ આપણા વિચારોમાં છે.
અને પેરેન્ટ્સ અને ટીચર્સ તરીકે આપણો રોલ બાળકોને બધી મુશ્કેલીઓથી બચાવવાનો નથી, પણ એમને એવા સાધનો આપવાનો છે કે તેઓ જાતે જ મુશ્કેલીઓનો સામનો કરી શકે. આપણે એમને પ્રોટેક્ટ નહીં, એમ્પાવર કરવાના છે. આ પુસ્તક એ સાધનોની પેટી જેવું છે.
ખરેખર સેલિગમેનનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન એ જ છે કે એમણે આટલા જટિલ મનોવૈજ્ઞાનિક સંશોધનને એકદમ સરળ પ્રેક્ટિકલ સ્ટેપ્સમાં મૂકી આપ્યું જે કોઈ પણ સમજી શકે અને વાપરી શકે. આ વાંચીને એક આશા બંધાય છે કે હા, આપણે કંઈક કરી શકીએ છીએ.
અને અંતે એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ. આપણે આપણા બાળકોને ફક્ત થોડી વાર માટે ખુશ રાખવા માંગીએ છીએ, કે પછી જીવનના ઉતાર ચડાવ સામે ટકી શકે એવા મજબૂત બનાવવા માંગીએ છીએ? આ પુસ્તક સ્પષ્ટપણે બીજા રસ્તા પર ભાર મૂકે છે. સાચી ખુશી કદાચ આ મજબૂતીમાંથી જ આવતી હશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.